એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના આપણા ઊંડાણપૂર્વકના વિમર્શમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પાત્રની જટિલ દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણને માનવ સ્વભાવના અમુક ખરેખર અસ્વસ્થ કરનારા અને છતાં અમુકવાર આશ્ચર્યજનક પાસાઓનો સામનો કરવા મજબૂર કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ લોરેન્સ વોન્ડરપોસ્ટની કૃતિ અ બાર ઓફ શેડોના અંશોની, અને આ કોઈ મલબ સાવ કાલ્પનિક વાર્તા નથી,
બરાબર
લેખકના પોતાના યુદ્ધ કેદી તરીકેના અનુભવો પર આધારિત છે. અને આ અનુભવોના કેન્દ્રમાં છે હારા, એક જાપાની સૈનિક, જેનું ચિત્રણ વિરોધાભાસોથી ભરેલું છે. તો આજનો આપણો હેતુ એ સમજવાનો છે કે એક જ વ્યક્તિમાં આટલી બધી ક્રૂરતા અને અણધારી માનવતા કઈ રીતે સાથે હોઈ શકે.
બિલકુલ. અને આ માત્ર એક પાત્રનો અભ્યાસ નથી, નહીં, આ તો એટલે માનવ અસ્તિત્વના ઊંડા પ્રશ્નોની શોધ છે. હારા દ્વારા આપણે સંસ્કૃતિ, ફરજ, યુદ્ધનું મનોવિજ્ઞાન, સમાધાન, આ બધા મુદ્દાઓને સ્પર્શ કરીશું.
હા, અને વોન્ડરપોસ્ટ કોઈ સીધા જવાબ નથી આપતા, ખરું ને?
ના ના, સીધા જવાબો નથી, પણ વિચારવા માટે ઘણું બધું આપે છે. હારાનું પાત્ર આપણને એ જોવા મજબૂર કરે છે કે પેલી સારા અને ખરાબ વચ્ચેની જે રેખા છે ને, એ કેટલી પાતળી અને સંદર્ભ પર આધારિત હોઈ શકે.
તો ચાલો આ પડકારજનક પણ રસપ્રદ પાત્ર હારા અને તેના વિશ્વને સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો લેખક એને આપણી સામે રજૂ કઈ રીતે કરે છે, એનું શારીરિક વર્ણન, એ જ ઘણું કહી જાય છે, નહીં?
હા, વર્ણન તો બહુ જ વિશિષ્ટ છે, લગભગ અવાસ્તવિક લાગે એવું. હારા નામ છે, પણ માનવાચક હારાસાન વપરાય છે. જો કે લેખક તરત જ કહે છે કે ખરેખરે માનને લાયક પદવી ધરાવતો નહોતો.
અચ્છા,
માત્ર ત્રીજા દરજ્જાનો સામાન્ય સૈનિક, દેખાવમાં એકદમ ઠીંગણો, વામન જેવો કહી શકાય, પગ ધનુષ્ય જેવા વળેલા, શરીર જાણે આમ પહોળું થઈને ચોરસ બની ગયું હોય,
ઓ
ગરદન એટલી ટૂંકી કે માથું સીધું ખભાભર મૂક્યું હોય એવું લાગે, વાળ જાડા, બળછટ, અક્કડ, કપાળ નીચું ને ઢળતું, પહેલી નજરે જુઓ તો એક વિચિત્ર કાર્ટૂન જેવી, ઠઠ્ઠાચિત્ર જેવી આકૃતિ.
આ વર્ણન એ તો એને જાણે અમાનવીય જ બનાવી દે છે, પણ શું આ જ આખું ચિત્ર છે? મને યાદ છે ત્યાં સુધી એની આંખો વિશે કંઈક ખાસ હતું.
બરાબર પકડ્યું, ત્યાં જ તો વિરોધાભાસ શરૂ થાય છે. એના આવા વિચિત્ર દેહમાં એની આંખો અસાધારણ રીતે મોટી છે, પહોળી છે અને ચળકતી છે. લેખક તો એમ પણ કહે છે કે જાણે એ આંખો કોઈ બીજા શરીરમાંથી ભૂલથી આ શરીરમાં આવી ગઈ હોય.
ખરેખર?
હા, એ આંખોમાં એક ઊંડાણ છે, એક તેજ છે, જે એના બાકીના દેખાવ સાથે બિલકુલ મેળે નથી ખાતું. કદાચ એ આંખો જ એના અંદરના સંઘર્ષની, કે પછી એની છુપાયેલી સંવેદનાની, અથવા તો એની અતૂટ નિષ્ઠાની ઝલક આપે છે. એના કદરૂપાપણામાં પણ એક ગંભીરતાનો આભાસ કરાવે છે.
અને એનું વર્તન કેવું હતું? સામાન્ય સૈનિક હતો, પણ એનો પ્રભાવ?
પ્રભાવ એના પદ કરતાં ઘણો વધારે હતો, ખાસ કરીને કેદીઓ પર. એ બ્રિટિશ યુદ્ધ કેદીઓ સાથે અત્યંત કઠોરતાથી વર્તતો હતો. વોન્ડરપોસ્ટ નોંધે છે કે એ કેદીઓને તિરસ્કારથી કુરા કુરા કહીને બોલાવતો.
કુરા કુરા બતાવે?
હા, એક પ્રસંગનું વર્ણન છે જે ખરેખર હચમચાવી દેવું છે. પેલા વિમાની મથકના બાંધકામ માટે મજૂરી કરતા ભૂખ્યા બ્રિટિશ કેદીઓ થોડું વધારે ખાવાનું મળી જાય એ આશાએ છાવણીની હદ બહાર નીકળી પડેલા. આ નિયમ ભંગ કહેવાય, એટલે હારાએ એમને પકડ્યા
અને
જરા પણ દયા વગર એકદમ ઠંડા કલેજે એમને વધેરી નાખ્યા. આ ઘટના એની નિષ્ઠુરતા અને ફરજ પ્રતિની એની કટિબદ્ધતા, જો કે એ એના દ્રષ્ટિકોણથી સ્પષ્ટ દર્શાવે છે.
આ સાંભળીને તો સ્વાભાવિક છે કે એના પ્રત્યે ઘૃણા જ જન્મે. છતાં લેખક, જે પોતે એનો કેદી હતો, એ કહે છે કે એને હારા માટે માન ઉપજ્યું. આ વાત કઈ રીતે ગળે ઉતરે? આટલી ક્રૂરતા પછી માન?
આજ તો આખી કથાનો કેન્દ્રીય વિરોધાભાસ છે, અને પડકાર પણ. વોન્ડરપોસ્ટ આનું કારણ શોધે છે હારાના સંપૂર્ણપણે જાપાની હોવામાં. એ લખે છે કે હારા અણુએ અણુએ જાપાની હતો.
અણુએ અણુએ જાપાની?
હા, જાણે એણે પોતાની વ્યક્તિગત ઓળખ, પોતાની સંવેદનાઓ, પોતાની નૈતિકતા, બધું જ પોતાની રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખમાં ઓગાળી દીધું હતું. એની ક્રૂરતા પણ કોઈ વ્યક્તિગત દ્વેષનું પરિણામ નહોતી કદાચ,
પણ સદીઓ જૂના સંસ્કારો, ફરજની ભાવના અને તે સમયનો લશ્કરી માહોલ એનું પ્રતિબિંબ હતી. એક વ્યક્તિ ઓછો અને જાપાની સામૂહિક ચેતનાનો એક ભાગ વધુ બની ગયો હતો.
એટલે કે એની ક્રૂરતાને સમજવી હોય તો એના સાંસ્કૃતિક મૂળિયામાં ઉતરવું પડે. લેખક આ સાંસ્કૃતિક પરિબળો વિશે શું કહે છે?
એ અમુક રસપ્રદ મુદ્દાઓ ઉઠાવે છે. એક મુખ્ય વાત છે પ્રકૃતિ સાથેનો જાપાનીઓનો જે ગાઢ અને અનોખો સંબંધ છે એ. ઋતુઓનું ચક્ર, દિવસ રાતનું પરિવર્તન અને ખાસ કરીને ચંદ્ર, આ બધું એમના માનસ પર ઊંડી અસર કરે છે.
ચંદ્ર,
હા. લેખક દક્ષિણ પૂર્વ એશિયાના જંગલમાં ચંદ્રના ઉદયનું અદ્ભુત વર્ણન કરે છે. કેવી રીતે પેલો ચંદ્ર જ્વાળામુખી પાછળથી સોનેરી ધુમ્મસમાં તરતો બહાર આવે છે અને ધીમે ધીમે આકાશ પર છવાઈ જાય છે.
પણ ચંદ્ર અને હારાની ક્રૂરતા વચ્ચે શું સંબંધ? આ ખાલી કાવ્યાત્મક વર્ણન છે કે પછી?
ના ના, લેખક એને સીધો હારાના વર્તન સાથે જોડે છે. એમનું માનવું છે કે જેમ ચંદ્રની કળાઓ સમુદ્રમાં ભરતી ઓટ લાવે છે, તેમ એ મનુષ્યના લોહીમાં પણ કોઈક આદિમ અજાણ્યા આવેગને જગાડે છે.
ઓ, એમ?
હા. અને આ જ કારણોસર લેખકના નિરીક્ષણ મુજબ હારા અજવાળિયા પખવાડિયામાં, ખાસ કરીને 11 થી અમાસ સુધીના દિવસોમાં વધારે ક્રૂર અને અત્યાચારી બની જતો. જાણે એના પર કોઈ બાહ્ય શક્તિનો પ્રભાવ હોય. આ વાત એના કૃત્યોને વ્યક્તિગત દુષ્ટતાથી થોડી અલગ પાડીને એક મોટા, કદાચ સાંસ્કૃતિક કે પ્રાકૃતિક બળ સાથે જોડે છે.
આ તો બહુ જ અસામાન્ય વિચાર કહેવાય. અને પેલો ભૂતકાળ સાથેના જોડાણ વિશે શું?
વાન્ડર પોસ્ટ કહે છે કે જાપાની પ્રજાની જન્મનાળ ભૂતકાળ સાથે વળગેલી રહી છે. એમનો ઇતિહાસ, એમની પરંપરાઓ, એમના દેવતાઓ, આ બધું એમના વર્તમાન પર સતત પ્રભાવ પાડતું રહે છે. સૂર્ય એટલે કે અમાતેરાસુ, ઝળહળતા અંધકારની દેવી, અને ચંદ્ર એટલે ઉજ્જવળ દેવ, આ બધી માન્યતાઓ પશ્ચિમી સંસ્કૃતિથી ઘણી અલગ છે. નાની નાની બાબતો જેમ કે ઉંમર ગણવાની રીત, ગર્ભવાસના 9 મહિના ઉમેરીને ગણવી, એ પણ આ ઊંડા સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે.
અને મૃત્યુ પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ, એનાથી હારાના પાત્રને સમજવામાં મદદ મળે.
ચોક્કસપણે. પશ્ચિમમાં જેમ મૃત્યુનો ભય અને એને ટાળવાનો પ્રયાસ દેખાય છે, એનાથી વિપરીત જાપાની પરંપરામાં, ખાસ કરીને સૈનિકો માટે, મૃત્યુ પ્રત્યે એક અલગ જ અભિગમ છે. શહેનશાહ પ્રત્યેની વફાદારી સર્વોપરી.
બરાબર.
સૈનિક તરીકે જોડાય ત્યારે જે લોકો મંદિરમાં જઈને પોતાના પ્રાણનું સમર્પણ કરી દેતા હોય છે એવી માન્યતા છે. એટલે પછી યુદ્ધમાં કે ફરજ બજાવતા મૃત્યુ આવે તો એ જાણે એક પૂર્વ નિર્ધારિત ઔપચારિક વિધિ જેવું બની રહે છે. આ સમજણ હારાના પાછળના કાર્યો અને પ્રતિક્રિયાઓને સમજવામાં મદદ કરે છે, ખાસ કરીને જ્યારે એ પોતે મૃત્યુનો સામનો કરે છે ત્યારે.
આ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ખરેખર જ જટિલ છે અને હારાના વર્તનને એક નવો જાયામ આપે છે. હવે પહેલી મુખ્ય ઘટનાઓ પર આવીએ જ્યાં એની અંદરનો આ વિરોધાભાસ સૌથી નાટકીય રીતે સામે આવે છે. પેલી નાતાલની રાત, એ પ્રસંગ યાદ આવે છે?
આ એ તો કથાનો એક અત્યંત મહત્વનો અને બહુ જ યાદગાર પ્રસંગ છે. પરિસ્થિતિ જુઓ, રાતનું અંધારું, જંગલનું ભયાવહ વાતાવરણ, તમરાનો સતત અવાજ, જાણે કોઈ આદિમ આવેગ જાગી રહ્યો છે. હારા પોતે નશામાં ધૂત છે, ગાલ લાલ, આંખો ચમકી રહી છે. અને એ જ રાત્રે 27 ડિસેમ્બરે કેદી લોરેન્સ એટલે કે લેખક પોતે એને મૃત્યુદંડ આપવાનો નક્કી થયું છે, જેની લોરેન્સને ખબર નથી. હારાને કુરા કહીને બોલાવે છે.
એટલે
લોરેન્સ તો ડરી જ ગયો હશે. હા, લોરેન્સ માની લે છે કે બસ હવે અંત આવી ગયો, કદાચ કોઈ ભયાનક ત્રાસ પછી મોત મળશે.
પણ પછી કંઈક અણધાર્યું બને છે, ખરું ને?
હા, ત્યાં જ આખી વાર્તા પલટાઈ છે. હારા, જેની આંખોમાં હમણાં ક્રૂરતા ચમકતી હતી, તે અચાનક લોરેન્સને પૂછે છે, હોરેન્સુ સાન, ફાઝેરુ કુરીસુ માસુને તમે જાણો છો?
ફાઝેરુ કુરીસુ માસુ એટલે?
એટલે ફાધર ક્રિસમસ, સાન્ટાક્લોઝ. લોરેન્સ પહેલાં તો ગુચવાય છે, પણ પછી સમજી જાય છે. તે હા પાડે છે.
અને પછી હારા શું કરે છે?
પછી હારા, જે થોડી ક્ષણો પહેલે યમદૂત જેવો લાગતો હતો, તે ખડખડાટ હસી પડે છે અને જાહેરાત કરે છે, આજની રાત હું ફાઝેરુ કુરીસુમાસુ છું. આ વાક્ય એ 3 વાર બોલે છે, જાણે પોતાની જાતને અને લોરેન્સને ખાતરી કરાવતો હોય.
અવિશ્વસનીય.
અને પછી એ લોરેન્સને કહે છે, જાઓ તમારા સાથીઓ સાથે નાતાલની ઉજવણી કરો.
લોરેન્સ તો આશ્ચર્ય અને અવિશ્વાસથી સ્તબ્ધ થઈ જાય છે.
અને વાત અહીં પૂરી નથી થતી, કંઈક બીજું પણ થાય છે.
ના, પરાકાષ્ઠા હજુ બાકી છે. જ્યારે લોરેન્સ જવા માટે ફરે છે ત્યારે હારાઈને રોકે છે. લોરેન્સ ફરી ડરી જાય છે કે શું થયું હવે.
હા,
પણ હારા એની સામે જોઈને એકદમ આછું, લગભગ બાળક જેવું સ્મિત કરીને કહે છે, લોરેન્સુ, મેરી કુરીસુ માસુ, મેરી ક્રિસમસ.
ખરેખર આ માન્યામાં ન આવે એવી ક્ષણ છે. એક વ્યક્તિ જેણે આટલી ક્રૂરતા બતાવી, એ જ વ્યક્તિ એક ક્ષણમાં આટલી અણધારી માનવતા અને કરુણા કેવી રીતે બતાવી શકે? આજ તો વાંડરપોસ્ટ ઉજાગર કરવા માંગે છે. એ ક્ષણે હારાની એની પેલી સાંસ્કૃતિક તાલીમ, એના આદિમ આવેગો, એની લશ્કરી ફરજ, એની ભૂતકાળની ક્રૂરતા, આ બધાથી જાણે ઉપર ઉઠી જાય છે. એ મૃત્યુદંડનો હુકુમ પોતાની રીતે રદ કરે છે અને જેના પર અત્યાચાર કર્યો હતો એ જ કેદીને તહેવારની શુભેચ્છા પાઠવે છે. લેખક કહે છે, એમ આ ક્ષણે હારાની મહાનતા પ્રગટ થાય છે, એવી મહાનતા જેની આગળ માથું ઝૂકી જાય. આ ઘટના આપણને એ વિચારવા પ્રેરે છે કે શું દરેક વ્યક્તિમાં, ગમે તેટલી કઠોરતા નીચે, આવી કોઈક માનવીય સંવેદના છુપાયેલી હોય છે.
અને પછી પેલી યુદ્ધ પછીની પરિસ્થિતિ, જ્યારે બધું બદલાઈ જાય છે.
હા, બીજો મહત્વનો પ્રસંગ યુદ્ધના અંત પછીનો છે. હિરોશિમા નાગાસાકી પર અણુબોમ્બ પડ્યા પછી જાપાન શરણાગતિ સ્વીકારે છે. હવે પાસા પલટાઈ ગયા છે.
બરાબર, હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ.
હા, જેઓ ગઈકાલ સુધી કેદી હતા તેઓ વિજેતા છે, અને જેઓ શાસક હતા તેઓ હવે યુદ્ધ અપરાધી તરીકે ઊભા છે.
હારાનું શું થાય છે? હારા પર યુદ્ધ અપરાધો માટે મુકદ્દમો ચાલે છે. કેદીઓ પર અમાનુષી અત્યાચાર ગુજારવાનો આરોપ છે, જે સાચો પણ છે, અને એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.
ઓહ,
પણ જ્યારે સજા સંભળાવવામાં આવે છે ત્યારે એનો પ્રતિભાવ જોવા જેવો છે. એના ચહેરા પર ભય કે પસ્તાવાનો કોઈ ભાવ નથી, એ જરાય વિચલિત પણ થતો નથી.
તે શું કહે છે? કઈ બોલે છે?
એ શાંતિથી પણ દ્રઢતાથી કહે છે, મારી પ્રજાવતી કરેલા મારા આચરણના અપરાધ હું કબૂલ રાખું છું ને મરણને માટે તૈયાર છું. મેં માત્ર મારી ફરજ બજાવી. જુઓ, એ પોતાના કૃત્યોનો બચાવ નથી કરતો, પણ એને વ્યક્તિગત ગુના તરીકે નથી જોતો.
એ એને ફરજના ભાગરૂપે જુએ છે.
હા, પોતાની પ્રજા અને ફરજના ભાગરૂપે સ્વીકારે છે. આની અટૂટ નિષ્ઠા અને કદાચ એના પોતાના સાંસ્કૃતિક સંદર્ભમાં એની નૈતિકતાની ભાવના દર્શાવે છે.
અને જ્યારે એને લઈ જવામાં આવે છે ત્યારે પણ એનું વર્તન કંઈક અલગ હોય છે, નહીં?
બહુ જ નોંધપાત્ર. જ્યારે એને હાથકડી પહેરાવીને લઈ જવામાં આવે છે ત્યારે એ લોરેન્સને ભીડમાં જુએ છે. અને તે શું કરે છે ખબર છે?
શું?
હારેલા ગુનેગારની જેમ માથું નીચું નથી કરતો, પણ વિજેતા બોક્સરની જેમ પોતાના બંધાયેલા હાથ ઊંચા કરે છે અને લોરેન્સ તરફ જોઈને સ્મિત કરે છે. એ સ્મિતમાં કોઈ કડવાશ કે ફરિયાદ નથી, નિયતિનો એક ગૌરવપૂર્ણ સ્વીકાર છે જાણે. આ દ્રશ્ય પણ હારાના પાત્રની અસાધારણ જટિલતા બતાવે છે.
આ બે પ્રસંગો જ ખરેખર એના પાત્રના વિરોધાભાસને બરાબર સ્થાપિત કરે છે. એક તરફ પેલી નેતરની સોટી અને કુરાકુરા, અને બીજી તરફ મેરી કુરી સુમાસુ અને પેલું વિજેતા જેવું સ્મિત. પણ હજી એક મુલાકાત બાકી છે ને, અંતિમ મુલાકાત, જે કદાચ સૌથી વધુ ભાવનાત્મક અને વિચાર પ્રેરક છે.
બરાબર. ફાંસીની સજાની આગલી રાત્રે હારા પોતાની કોટડીમાં છે, શાંત છે, કવિતા લખી રહ્યો છે. વોન્ડર પોસ્ટ નોંધે છે કે એની કવિતા ચંદ્ર, દૂર ઉડતા જતા જંગલી હંસ અને
મૃત્યુના પડછાયાની ગેરહાજરી.
હા, મતલબ કે તે મૃત્યુથી ડરતો નથી, પણ એને શાંતિથી સ્વીકારી રહ્યો છે. અને એની એક અંતિમ ઈચ્છા છે લોરેન્સને મળવાની.
અને લોરેન્સ એને મળે છે.
હા, સંદેશો થોડો મોડો મળે છે. છોટા લોરેન્સ તરત જ જેલમાં પહોંચે છે. હારા એને જુએ છે અને ઊંડી કૃતજ્ઞતા સાથે ઝૂકી જાય છે. પેલું એનું અક્કડ ચોરસ શરીર જાણે લાગણીના ભારથી નમી પડે છે.
આ મુલાકાતમાં શું વાત થાય છે? શું હારા માફી માંગે છે કે પછી?
ના, એ માફી નથી માંગતો, પણ એ સ્પષ્ટતા માંગે છે. એ બહુ ધીમા ઊંડા અવાજે લોરેન્સને કહે છે કે એ એવા ખોટા ખ્યાલ સાથે મરવા નથી માંગતો કે અંગ્રેજ પ્રજાએ તેની સાથે અન્યાય કર્યો છે. એ દલીલ કરે છે કે એણે જે કંઈ કર્યું એ યુદ્ધની પરિસ્થિતિમાં લશ્કરી શિસ્તના ભાગરૂપે કર્યું હતું. એ અંગ્રેજોને ધિક્કારતો નહોતો. એ કહે છે કે જો એના હાથ નીચે જાપાની સૈનિકો હોત ને, તો એમની સાથે આવી જ કડકાઈ રાખી હોત.
એટલે એ યુદ્ધની જવાબદારી વિશે શું કહે છે, વ્યક્તિગત કે સામૂહિક?
એ કહે છે કે યુદ્ધ એ એક સામૂહિક પાપ છે, જેમાં વિજેતા અને પરાજિત બંને સમાન રીતે ભાગીદાર છે. એને જે સજા મળી રહી છે તે એના વ્યક્તિગત ગુના માટે નથી, પણ આ સામૂહિક પાપના પ્રતિકાર રૂપે મળી રહી છે. અને પછી એ લોરેન્સને પૂછે છે કે શું આ ન્યાયી છે. એ નથી ઈચ્છતો કે એના મનમાં અંગ્રેજો માટે કોઈ કડવાશ રહી જાય. એ સત્ય જાણવા માગે છે.
લોરેન્સ આનો શું જવાબ આપે? આ તો બહુ જ ગહન નૈતિક પ્રશ્ન છે.
લોરેન્સ પાસે કોઈ તૈયાર જવાબ નથી હોતો. હારાની આ અંતિમ ક્ષણોની પ્રામાણિકતા, એની સચ્ચાઈ જોઈને એ ખરેખર હચમચી જાય છે. એને અહેસાસ થાય છે કે યુદ્ધ અને ન્યાયના મામલા કેટલા જટિલ છે. એના મનમાં એક વિચાર આવે છે જે આખી કથાનો સાર કહી જાય છે. હારવામાં એક પ્રકારની જીત રહી છે, ને જીતમાં એ હારનું ભાન થાય છે.
વાહ!
એ સમજી નથી શકતો કે હારાને શું કહેવું.
આ ક્ષણ કેટલી તીવ્ર હશે. બે ભૂતપૂર્વ દુશ્મનો, વિજેતા અને પરાજિત, હવે માત્ર બે મનુષ્યો તરીકે એકબીજાની સામે ઊભા છે.
બરાબર. એ ક્ષણે એમની વચ્ચેના બધા ભેદભાવ, રાષ્ટ્રીયતા, પદ, યુદ્ધ, બધું જાણે ઓગળી જાય છે. હારાની પેલી ચમકતી આંખોમાં હવે ગુસ્સો કે ભય નથી, પણ એક ઊંડી શાંતિ અને સ્વીકૃતિ છે. જાણે તે જગતની ક્ષણભંગુરતાથી પર ઉઠી ગયો હોય. વાન્ડર પોસ્ટ લખે છે કે તે ક્ષણે હારાના બેડોળપણામાં પણ એક અનોખું સૌંદર્ય દેખાયું.
અને લોરેન્સને એને ભેટી પડવાની ઈચ્છા થાય છે, પણ એ રોકાઈ જાય છે.
હા, લોરેન્સ આ માનવીય જોડાણની તીવ્રતા એટલી બધી અનુભવે છે કે એને હારાને ભેટી પડવાનું મન થાય છે. એ લગભગ તેમ કરવા જાય પણ છે, પણ પછી કશું કે એને રોકે છે. એનો એક ભાગ હારા તરફ ખેંચાય છે, પણ બીજો ભાગ કદાચ એની પોતાની સંસ્કૃતિ, એની તાલીમ, એનો ભૂતકાળ, એ એને પાછો ખેંચે છે.
અને એક ક્ષણ વીતી જાય છે.
હા, એ દ્વિધામાં જ કોટડીનું બારણું બંધ થઈ જાય છે. અને લેખક ઉમેરે છે કે જે અંશે લોરેન્સને રોક્યો હતો તેનો પડછાયો, એ બાર ઓફ શેડો પુસ્તકનું શીર્ષક, અહીં સાર્થક બને છે. તે બંનેની વચ્ચે અને પછી જાણે આખી દુનિયા પર ફેલાઈ જાય છે.
આ પડછાયો એટલે શું?
કદાચ અજ્ઞાન, ભય, પૂર્વગ્રહ, સાંસ્કૃતિક અણસમજ, ઇતિહાસનો બોજ, જે આપણને એકબીજા સાથે ખરા અર્થમાં જોડાતા રોકે છે. એક અમૂલ્ય સંભવિત સમાધાનની ક્ષણ હંમેશા માટે ખોવાઈ જાય છે.
આ કથા ખરેખર હૃદયને સ્પર્શી જાય છે અને મનને બહુ જ વિચારતું કરી મૂકે છે. જો આપણે આનું વિશ્લેષણ કરીએ તો કયા મુખ્ય વિષયો કે થીમ્સ અહીં ઉભરી આવે છે?
સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો પેલો માનવ સ્વભાવનો વિરોધાભાસ જ છે. એક જ વ્યક્તિમાં આત્યંતિક ક્રૂરતા અને અણધારી ગહન માનવતાનું સહઅસ્તિત્વ હારાનું જીવંત ઉદાહરણ છે. બીજું, સંસ્કૃતિ અને ફરજની ભાવના વ્યક્તિગત અંતરાત્મા અને નૈતિકતા પર કેવી રીતે હાવી થઈ શકે છે તે સ્પષ્ટ થાય છે. હારાના કિસ્સામાં એની જાપાની ઓળખ એની વ્યક્તિગત સંવેદનાઓ પર ભારે પડે છે એમ લાગે.
યુદ્ધની વાસ્તવિકતા વિશે પણ આ કથા ઘણું કહે છે, નહીં?
ચોક્કસ. તે યુદ્ધમાં ન્યાય અને અન્યાયની ધારણાઓ કેટલી સાપેક્ષ અને જટિલ બની જાય છે તે દર્શાવે છે. શું યુદ્ધમાં કરેલા કૃત્યો માટે વ્યક્તિગત જવાબદારી હોય કે પછી તે સામૂહિક જવાબદારી ગણાય? હારાનો અંતિમ પ્રશ્ન આ જ દ્વિધા પર પ્રકાશ પાડે છે અને આપણને દુશ્મનના અમાનવીયકરણ સામે પણ ચેતવે છે.
અને પેલો પડછાયો, એનું પ્રતીકાત્મક મહત્વ શું લાગે છે?
ઇતિહાસના ઘા એ બધાનું પ્રતીક છે.
બરાબર.
વાન્ડર પોસ્ટ જાણે સૂચવે છે કે આ પડછાયાઓ જ આપણને એકબીજાને સાચા અર્થમાં સમજતા અને સ્વીકારતા રોકે છે, ભલેને માનવીય જોડાણની ક્ષણો ગમે તેટલી નજીક આવી જાય. જો કે કથા એ આશા પણ જગાડે છે કે સમજણ શક્ય છે, પણ સાથે એ પણ દર્શાવે છે કે એ કેટલી નાજુક અને ક્ષણભંગુર હોઈ શકે છે.
તો આ સમગ્ર ચર્ચા અને હારાની આ જટિલ કથામાંથી આપણે મુખ્ય કઈ બાબતો ગ્રહણ કરી શકીએ? શ્રોતાઓ માટે મુખ્ય શીખ શું હોઈ શકે?
મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની શીખ એ છે કે મનુષ્ય અત્યંત જટિલ છે. હારા જેવા પાત્રો આપણને યાદ અપાવે છે કે લોકોને ખાલી સારા કે ખરાબના સરળ ખાનામાં વહેંચી દેવા એ મોટી ભૂલ છે.
સાચી વાત છે.
દરેક વ્યક્તિ સંજોગો, સંસ્કૃતિ અને પોતાના આંતરિક સંઘર્ષોનું પરિણામ હોય છે. હારાની ક્રૂરતા વાસ્તવિક હતી, પણ એની માનવતા પણ એટલી જ વાસ્તવિક હતી.
બીજું શું?
બીજું, આ કથા આપણને યુદ્ધ અને સંઘર્ષને વધારે ઊંડાણપૂર્વક સમજવા પ્રેરે છે. તે આપણને દુશ્મન તરીકે ઓળખવામાં આવતા લોકોની માનવતાને જોવાનો પડકાર ફેંકે છે. એમના કાર્યો પાછળના કારણો ભલે તે આપણને સ્વીકાર્ય ન હોય, તેને સમજવાનો પ્રયાસ કરવો એ કદાચ સમાધાન તરફનું પહેલું પગલું હોઈ શકે છે.
અને ત્રીજું, કદાચ પેલો પડછાયો અને ચૂકી ગયેલી ભેટવાની ક્ષણ સાથે જોડાયેલું છે.
હા, ત્રીજી શીખ એ છે, આપણી વચ્ચે રહેલા પડછાયાઓ પ્રત્યે સભાન થવું. એ સાંસ્કૃતિક, ઐતિહાસિક કે વ્યક્તિગત અવરોધો કયા છે જે આપણને બીજાઓને સમજતા અને તેમની સાથે જોડાતા રોકે છે? શું આપણે એ પડછાયાઓને ઓળખીને, તેમને પડકારીને સાચી સમજણ અને સહાનુભૂતિ કેળવી શકીએ? કથા આનો જવાબ નથી આપતી, પણ આ પ્રશ્ન પૂછવાની ફરજ પાડે છે.
આ ખરેખર ગહન મુદ્દાઓ છે. અને અંતે શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ વિચાર, કંઈક જે એમના મનમાં રહી જાય.
અંતે એક પ્રશ્ન જેના પર આપણે સૌ મનન કરી શકીએ. જો આપણે હારા જેવા પાત્રો, પછી એ ઇતિહાસના હોય કે વર્તમાનના, એમની પાછળ કામ કરતા જટિલ બળોને, એમની માન્યતાઓને, એમની ફરજની ભાવનાને, એમના ભયને, એમની સંસ્કૃતિને વધારે સહાનુભૂતિ અને સમજણથી જોવાનો પ્રયાસ કરીએ, તો શું તે આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો, આપણા સામાજિક સંઘર્ષો અને કદાચ આપણા પોતાના અંગત સંબંધો પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી શકે? શું સમજવાનો પ્રયાસ એ ખાઈ પૂરી શકે છે જ્યાં ન્યાય, કાયદો કે રાજકારણ કદાચ અધૂરા સાબિત થાય છે? હારાની કથા આપણને એ દિશામાં વિચારતા ચોક્કસ કરી મૂકે છે.
આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હારાની આ જટિલ અને વિરોધાભાસી કથાએ ખરેખર આપણને માનવ સ્વભાવ અને આંતર સાંસ્કૃતિક સમજણ વિશે વિચારવા માટે ઘણું આપ્યું છે. આશા છે કે આ વિમર્શ ઉપયોગી નીવર્યો હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.